એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા ગહન સવાલ પર વાત કરવાના છીએ જે આજકાલ બધે જ ચર્ચાય છે, ખાસ કરીને ટેકનોલોજીની દુનિયામાં. શું મશીનો ખરેખર વિચારી શકે છે?
હા, અને સવાલ એ પણ છે કે શું કમ્પ્યુટરમાં આપણા જેવી માનવ જેવી ચેતના હોઈ શકે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ એટલું આગળ વધી રહ્યું છે કે આ સવાલ હવે ખાલી ફિલોસોફીનો નથી રહ્યો.
બરાબર, આપણને એવા ચેટબોટ્સ મળે છે જે વાતો તો એવી કરે જાણે ખરેખર સમજતા હોય, પણ શું એ સાચી સમજ છે કે પછી માત્ર એક નકલ?
અને આ જ મુદ્દા પર સર રોજર પેનરોઝે લગભગ 3 દાયકા પહેલા એક પુસ્તક લખ્યું હતું, સમ્રાટનું નવું મન, એટલે કે ધી એમ્પરર્સ ન્યૂ માઇન્ડ.
ભલે પુસ્તક જૂનું હોય, પણ એના વિચારો આજે પણ એટલા જ એમ કહી શકાય કે વિસ્ફોટક છે. આજે આપણે આ જ પુસ્તકની ગલીઓમાં સફર કરીશું, સમજવાનો પ્રયત્ન કરીશું કે પેનરોઝ શા માટે માને છે કે આપણું મન કોઈ કમ્પ્યુટર પ્રોગ્રામથી ઘણું વધારે છે.
અને એમનો અભિગમ પણ સાવ જુદો છે. એ કમ્પ્યુટર સાયન્સ કે બાયોલોજીથી શરૂ નથી કરતા.
ના,
એ તો છેક ભૌતિક શાસ્ત્રના મૂળ સુધી જાય છે.
તો ચાલો શરૂઆત લેખકથી જ કરીએ. કોણ છે આ સર રોજર પેનરોઝ અને એમનો દ્રષ્ટિકોણ આટલો અનોખો કેમ ગણાય છે?
સર રોજર પેનરોઝ એમ કહી શકાય કે આપણા સમયના એક દિગ્ગજ ગાણિતિક ભૌતિકશાસ્ત્રી છે. અને હા, એમને 2020માં ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક પણ મળેલું છે.
નોબેલ પ્રાઇઝ? વાહ, શેના માટે મળ્યું હતું?
એમને બ્લેક હોલની રચના અંગેના ગાણિતિક સંશોધન માટે મળ્યું હતું. સ્ટીફન હોકિંગ સાથે પણ એમણે ઘણું કામ કર્યું છે આ વિષય પર.
એટલે કે ભૌતિકશાસ્ત્રના ટોચના વૈજ્ઞાનિક, પણ પછી મન અને ચેતના જેવા વિષયોમાં આટલો ઊંડો રસ, એ થોડો અલગ નથી લાગતું?
એ જ તો એમની ખાસિયત છે. એમની પકડ ઘણા વિષયો પર છે. ગણિત, ભૌતિકશાસ્ત્ર, બ્રહ્માંડ વિજ્ઞાન, ભૂમિતિ અને તર્કશાસ્ત્ર પણ. એ માને છે કે ચેતનાનો પ્રશ્ન એટલો મૂળભૂત છે કે એને સમજવા માટે આપણે કદાચ ભૌતિકશાસ્ત્રના વર્તમાન નિયમો પર જ પુનર્વિચાર કરવો પડે.
એટલે તમે એમ કહો છો કે આપણા અત્યારના સાયન્સના નિયમો કદાચ ચેતનાને સમજાવી નથી શકતા?
હા, પેનરોઝનો ઇશારો એ તરફ જ છે. એમનો સવાલ છે, શું ભૌતિકશાસ્ત્રના હાલના નિયમો ચેતના જેવી ઘટના માટે પૂરતા છે? અને એમનો જવાબ છે, કદાચ ના. ઓછામાં ઓછું અત્યારે જે રીતે આપણે ભૌતિકશાસ્ત્રને સમજીએ છીએ એ રીતે તો નહીં જ.
આ તો બહુ મોટી વાત કહેવાય. જાણે કે ચેતનાને સમજવા માટે ભૌતિકશાસ્ત્રમાં જ ક્રાંતિ લાવવી પડે.
બિલકુલ, આ જ એમના દૃષ્ટિકોણને ખાસ બનાવે છે. એ મનને ખાલી મગજની બાયોલોજી નથી ગણતા, પણ બ્રહ્માંડના મૂળભૂત તંત્ર સાથે જોડે છે.
રસપ્રદ, ખૂબ જ રસપ્રદ. તો હવે પુસ્તક પર આવીએ. સમ્રાટનું નવું મન, આનો મુખ્ય સંદેશો શું છે? પેનરોઝ શું કહેવા માંગે છે ટૂંકમાં?
જુઓ, પુસ્તકનો મુખ્ય ટાર્ગેટ છે સ્ટ્રોંગ એઆઈનો વિચાર. સ્ટ્રોંગ એઆઈ એટલે શું? એ એવી માન્યતા કે જો આપણે પૂરતો સારો પ્રોગ્રામ બનાવીએ તો મશીનમાં પણ આપણા જેવી સાચી સમજણ, સાચી ચેતના પેદા કરી શકાય.
હા, કે મશીન પણ આપણી જેમ ફીલ કરી શકે, સમજી શકે.
બરાબર, પેનરોઝ આ વાતને જ પડકારે છે. એમનો મૂળ તર્ક એ છે કે માનવ ચેતના, ખાસ કરીને આપણી સમજવાની શક્તિ, અન્ડરસ્ટેન્ડિંગ, અને આપણી જાગૃતિ, અવેરનેસ, એ મૂળભૂત રીતે બિન અલ્ગોરિધમિક છે.
બિન અલ્ગોરિધમિક? એનો મતલબ શું થયો? જરા સરળ શબ્દોમાં સમજાવશો?
ચોક્કસ. અલ્ગોરિધમ એટલે શું? નિયમોનો એક સમૂહ. કમ્પ્યુટર શું કરે? એ આ નિયમોનું જ પાલન કરે, બરાબર? પેનરોઝ કહે છે કે આપણી સમજવાની ક્ષમતા આ નિયમોના સમૂહથી પર છે. એને ખાલી સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસમાં બાંધી ન શકાય.
એટલે કમ્પ્યુટર ગમે તેટલું પાવરફુલ હોય, એ ખાલી નિયમો જ ફોલો કરશે.
હા, જ્યારે માણસ પેનરોઝના મતે નિયમોથી આગળ જઈને સમજે છે, એમાં કંઈક જુદું છે. એટલે આપણું મગજ ખાલી એક જટિલ કમ્પ્યુટર નથી, ભલે એ ભીનું હોય.
અને પેલું શીર્ષક સમ્રાટનું નવું મન, એનું શું રહસ્ય છે?
એ પેલી જૂની વાર્તા છે ને, હેન્સ ક્રિશ્ચિયન એન્ડરસનની, રાજાના નવા વસ્ત્રો, એના પરથી છે.
હા હા, જેમાં રાજા નગ્ન ફરે છે પણ બધા એના દેખાતા ન હોય એવા વસ્ત્રોના વખાણ કરે છે.
બસ એ જ. પેનરોઝ જાણે કહેવા માંગે છે કે સ્ટ્રોંગ એઆઈના જે સમર્થકો છે, જેઓ દાવો કરે છે કે મશીનોમાં બુદ્ધિ અને સમજણ આવી ગઈ છે અથવા આવી જશે, એ કદાચ પેલા દરબારીઓ જેવા છે. એ લોકો મશીનમાં એવી ચેતના જોઈ રહ્યા છે જે ખરેખર છે જ નહીં, ખાલી હોશિયાર નકલને સાચી જાગૃતિ માની બેઠા છે. એટલે આ સમ્રાટ સ્ટ્રોંગ એઆઈ ખરેખર તો નગ્ન છે.
વાહ, શું સરસ રૂપક વાપર્યું છે, સમજાયું હવે. તો પેનરોઝ આ પોતાની દલીલને પુસ્તકમાં કેવી રીતે રજૂ કરે છે? આખી વાત ક્યાંથી શરૂ થાય છે?
એમની સફર બહુ વ્યાપક છે. શરૂઆત થાય છે ગણતરી એટલે શું એનાથી. ટ્યુરિંગ મશીન સમજાવે છે, જે બધા કોમ્પ્યુટરનો મૂળભૂત સિદ્ધાંત છે. પછી એ ગણિતના તત્વજ્ઞાનમાં ઊંડા ઉતરે છે.
ગણિતનું તત્વજ્ઞાન એટલે?
હા, ખાસ કરીને ગોડેલના અપૂર્ણતા પ્રમેય, ગોડેલ્સ ઇનકમ્પ્લીટનેસ થિયરમ્સ પર. આ એમના તર્કનો મુખ્ય આધાર છે.
ગોડેલનું પ્રમેય મેં સાંભળ્યું છે કે બહુ જ અઘરું ગણાય છે. પેનરોઝ એનો ઉપયોગ ચેતના સાબિત કરવા માટે કેવી રીતે કરે છે?
હા, એની ટેકનિકલ ડિટેલ્સ અઘરી છે, પણ એનો મૂળ વિચાર સમજવો એટલો મુશ્કેલ નથી. જુઓ, ગોડેલનું પ્રમેય સાદી ભાષામાં એમ કહે છે કે કોઈપણ ગણિતની સિસ્ટમ, જેમ કે કમ્પ્યુટર પ્રોગ્રામ, જો એ પૂરતો જટિલ હોય અને એમાં વિરોધાભાસ ન હોય, માં હંમેશા અમુક એવા વિધાનો સ્ટેટમેન્ટ્સ હશે જે સાચા તો હશે, પણ એ સિસ્ટમના નિયમો વાપરીને તમે એને સાબિત નહીં કરી શકો.
સાચા હોય પણ સાબિત ન થાય, એ કેવી રીતે?
બસ આ જ મુદ્દો પેનરોઝ પકડે છે. એ કહે છે કે આપણે માણસો આપણી બુદ્ધિથી, આપણી સમજથી આ ગોડેલ વિધાનોનું સત્ય જોઈ શકીએ છીએ. આપણને ખબર પડી જાય છે કે આ વાત સાચી છે, ભલે અને ફોર્મલી પ્રૂવ ન કરી શકાય.
અચ્છા, જ્યારે કમ્પ્યુટર?
કમ્પ્યુટર તો બિચારો શું કરે, એ તો ખાલી નિયમો પ્રમાણે જ ચાલે. જો નિયમોથી સાબિત ન થાય તો એના માટે એ વાતનું કોઈ અસ્તિત્વ જ નથી. એ આ સત્ય પ્રત્યે અંધ રહે છે.
એટલે પેનરોઝ કહે છે કે આ બતાવે છે કે આપણી સમજ કમ્પ્યુટરની ક્ષમતા કરતાં અલગ છે, કંઈક વધારે છે.
બરાબર, આ જ એમની મુખ્ય દલીલ છે કે આપણું મન ખાલી એક એલ્ગોરિધમ ચલાવતું મશીન નથી, એમાં સમજણ નામનું કંઈક એવું તત્વ છે જે એલ્ગોરિધમથી પર છે.
ખરેખર વિચારવા જેવી વાત છે. પણ આ વાત બધા માને છે? મતલબ બીજા વૈજ્ઞાનિકો, ફિલોસોફરો?
ના, બિલકુલ નહીં. આ પેનરોઝના પુસ્તકનો સૌથી વધુ ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ મુદ્દો રહ્યો છે. ઘણા લોકો એમના ગોડેલના પ્રમેયના આ અર્થઘટન સાથે સહમત નથી. એમનું કહેવું છે કે પેનરોઝ સમજણ અને સાબિતીને ભેળવી રહ્યા છે, અથવા તો માનવ મનની પણ પોતાની મર્યાદાઓ છે એ ભૂલી રહ્યા છે. પણ પેનરોઝ માટે આ એક મજબૂત પુરાવો છે.
ઓકે, તો ગોડેલ અને ગણિત પછી પેનરોઝ આપણને ક્યાં લઈ જાય છે?
ગણિત પછી આવે છે ભૌતિકશાસ્ત્રનો વારો, ક્લાસિકલ ફિઝિક્સથી શરૂ કરીને સીધા ક્વોન્ટમ મિકેનિક્સની અટપટી દુનિયામાં. અને ત્યાં એ ક્વોન્ટમ મિકેનિક્સના એક મોટા વણુકેલા કોળા પર ફોકસ કરે છે, જેને કહેવાય છે માપન સમસ્યા, મેઝરમેન્ટ પ્રોબ્લેમ.
માપન સમસ્યા એ વળી શું છે અને એને ચેતના સાથે શું લેવા દેવા?
જુઓ, ક્વોન્ટમ દુનિયા બહુ અજીબ છે. જ્યાં સુધી આપણે કોઈ કણને જોઈએ નહીં, માપીએ નહીં, ત્યાં સુધી એ એક જ સમયે ઘણી બધી જગ્યાએ હોઈ શકે અથવા ઘણી બધી અવસ્થામાં હોઈ શકે, અને સુપરપોઝિશન કહેવાય.
હા, પેલી શ્રોડિંજરની બિલાડી જેવું, જીવતી પણ અને મરેલી પણ, જ્યાં સુધી બોક્સ ખોલીએ નહીં.
હા, કંઈક એવું જ. પણ જેવી આપણે એને માપવાનો પ્રયત્ન કરીએ, ધારો કે એ કણ ક્યાં છે જોવાનો પ્રયત્ન કરીએ, તો એ બધી શક્યતાઓમાંથી કોઈ એક જ શક્યતા હકીકત બની જાય છે. એ જાણે નક્કી કરી લે છે કે મારે ક્યાં હોવું છે. આ અચાનક નક્કી થઈ જવાની જે પ્રક્રિયા છે એને વેવ ફંક્શન કોલેપ્સ કહે છે. પણ આ કોલેપ્સ કેમ અને કેવી રીતે થાય છે એ કોઈને બરાબર ખબર નથી.
ઓ, આ તો ખરેખર રહસ્ય છે. પણ પેનરોઝ આને ચેતના સાથે કેવી રીતે જોડે છે?
પેનરોઝનું માનવું છે કે આ કોલેપ્સ થવાની પ્રક્રિયા રેન્ડમ નથી, એ એક વાસ્તવિક ભૌતિક પ્રક્રિયા છે અને ગુરુત્વાકર્ષણ સાથે જોડાયેલી છે. એમણે આનું નામ આપ્યું છે ઓબ્જેક્ટિવ રિડક્શન, ઓબ્જેક્ટિવ રિડક્શન, OR.
ઓબ્જેક્ટિવ રિડક્શન એટલે કે વસ્તુનિષ્ઠ ઘટાડો.
હા, કહી શકાય. જાણે કે સુપરપોઝિશનની સ્થિતિ ગુરુત્વાકર્ષણને કારણે પોતે જ સ્થિર નથી રહી શકતી અને કોઈ એક વાસ્તવિક સ્થિતિમાં પડી જાય છે. અને સૌથી મહત્વની વાત, પેનરોઝ અનુમાન કરે છે કે આ OR પ્રક્રિયા બિનગણતરી પાત્ર છે, એટલે કે એને કોઈ કમ્પ્યુટર એલ્ગોરિધમ દ્વારા સંપૂર્ણપણે સિમ્યુલેટ કરી શકાતી નથી.
ઓ, બિનગણતરી પાત્ર એટલે પાછી પેલી અલ્ગોરિધમવાળી વાત આવી. તો શું ચેતના આ OR પ્રક્રિયાનું પરિણામ છે?
બરાબર, એ જ. પેનરોઝ માને છે કે આ ઓબ્જેક્ટિવ રિડક્શનની ઘટનાઓ આપણા મગજમાં ક્યાંક નિયમિત રીતે બનતી હોવી જોઈએ, અને એમણે એક ચોક્કસ જગ્યા તરફ ઇશારો કર્યો છે. આપણા મગજના કોષો, ન્યુરોન્સની અંદર રહેલી અત્યંત સૂક્ષ્મ નલિકાઓ, જેને માઇક્રોટ્યુબ્યુલ્સ કહે છે.
માઇક્રોટ્યુબ્યુલ્સ, કોષોની અંદર.
હા, પેનરોઝ અને એમના સાથી સ્ટ્યુઅર્ટ હેમેરોફનું માનવું છે કે આ માઇક્રોટ્યુબ્યુલ્સમાં મોટા પાયે એક સાથે સંકલિત રીતે ઓઆર ઘટનાઓ બને છે. આને એમણે નામ આપ્યું છે ઓર્કેસ્ટ્રેટેડ ઓબ્જેક્ટિવ રિડક્શન, ટૂંકમાં ઓર્ચ ઓઆર. અને આ ઓર્ચ ઓઆરની દરેક ઘટના એટલે જાગૃતિનો, સભાન અનુભવનો, સમજણનો એક ક્વોન્ટમ.
બાપરે, એટલે ચેતના કોઈ કમ્પ્યુટર પ્રોગ્રામ જેવી અમૂર્ત વસ્તુ નથી, પણ મગજની અંદર થતી એક ભૌતિક ક્વોન્ટમ ગુરુત્વાકર્ષણ સ્તરની ઘટના છે. આ તો વિચારવાની દિશા જ બદલી નાખે છે.
ચોક્કસપણે, આ વિચાર ચેતનાને સાવ નવા જ પ્લેટફોર્મ પર મૂકી દે છે. એને બાયોલોજી અને કમ્પ્યુટર સાયન્સથી પણ આગળ લઈ જઈને ફિઝિક્સના મૂળભૂત નિયમો સાથે જોડી દે છે. અલબત્ત કહેવું પડે કે આ ઓર્ચોવાર થિયરી પણ વૈજ્ઞાનિક જગતમાં ખૂબ જ વિવાદાસ્પદ છે. એને સમર્થન આપતા નક્કર પ્રાયોગિક પુરાવા હજુ ઓછા છે.
પણ વિચાર તરીકે તો ખૂબ જ મૌલિક છે. અચ્છા, પેલી ચાઇનીઝ રૂમની વાત પણ આ પુસ્તકમાં આવે છે, ખરું ને? એ શું છે અને પેનરોઝની દલીલમાં એ ક્યાં ફિટ થાય છે?
હા, પેનરોઝ ફિલોસોફર જ્હોન સર્લના પ્રખ્યાત ચાઇનીઝ રૂમ વિચાર પ્રયોગનો ઉપયોગ કરે છે પોતાની વાતના સમર્થનમાં. કલ્પના કરો કે તમે એક રૂમમાં છો, તમને ચાઇનીઝ ભાષા બિલકુલ નથી આવડતી, તમારી પાસે ચાઇનીઝ અક્ષરોનો ઢગલો છે અને એક મોટી ગાઈડબુક છે. ગાઈડબુકમાં લખ્યું છે કે જો બહારથી આ અક્ષર આવે તો જવાબમાં પેલો અક્ષર લખીને બહાર મોકલવો.
એટલે કે નિયમોનું પુસ્તક છે.
બરાબર. હવે બહારથી કોઈ ચાઇનીઝમાં લખીને સવાલ પૂછે છે, તમે ગાઈડબુક જોઈને નિયમ પ્રમાણે ચાઇનીઝમાં જવાબ લખીને પાછો મોકલો છો. બહાર જે વ્યક્તિ છે એને તો એમ જ લાગશે કે રૂમની અંદર જે બેઠું છે એને ચાઇનીઝ બરાબર આવડે છે.
પણ હકીકતમાં અંદર બેઠેલાને તો એક અક્ષરની પણ સમજણ નથી, એ તો ખાલી નિયમોનું પાલન કરી રહ્યો છે.
બિલકુલ. સર્લ અને પેનરોઝ આના પરથી એ જ કહેવા માંગે છે કે માત્ર નિયમોનું પાલન કરવું, સિન્ટેક્સ, ભલે ગમે તેટલું જટિલ અને હોશિયારીભર્યું લાગે, એ સાચી સમજણ નથી, સિમેન્ટિક્સ નથી. કમ્પ્યુટર પણ છેવટે તો આ ચાઇનીઝ રૂમ જેવું જ છે. એ સિમ્બોલ્સને મેનિપ્યુલેટ કરે છે, નિયમો પ્રમાણે પ્રોસેસ કરે છે, પણ શું એ ખરેખર સમજે છે?
આ વિચાર તો સીધો આજના ચેટબોટ્સ પર લાગુ પડે છે. એ આપણી સાથે એટલી સહજતાથી વાત કરે છે, પણ શું એ ખરેખર આપણી વાત, આપણા ભાવ, આપણો અર્થ સમજે છે? કે પછી એ ખાલી એક અત્યંત જટિલ ચાઇનીઝ રૂમ છે?
આ જ મોટો પ્રશ્ન પેનરોઝ ઉઠાવે છે. તો આ બધી લાંબી અને ઊંડી ચર્ચા પછી જો આપણે મુખ્ય મુદ્દા તારવવા હોય તો શું કહી શકાય? પેનરોઝ આપણને શું સંદેશ આપે છે?
હા, મુખ્ય તારણો શું છે?
જુઓ, કેટલાક મુખ્ય મુદ્દાઓ છે. પહેલું, સ્ટ્રોંગ એઆઈનો અસ્વીકાર. પેનરોઝ સ્પષ્ટ કહે છે કે ગણતરી કરવી એટલે વિચારવું કે સમજવું નહીં. મશીનો કદાચ બુદ્ધિનું અનુકરણ કરી શકે, પણ સાચી ચેતના એમના માટે શક્ય નથી, કારણ કે ચેતના બિન અલ્ગોરિધમિક છે. બીજું, માનવ સમજણની વિશિષ્ટતા. આપણી જે સમજવાની શક્તિ છે, સત્યને જોવાની ક્ષમતા, એ કદાચ અલ્ગોરિધમથી પર છે. આ આપણી અંતસ્ફૂર્ણા, સર્જનાત્મકતા, નૈતિકતા જેવી બાબતોનું મૂલ્ય વધારે છે, જે કદાચ એઆઈ ક્યારેય નહીં કરી શકે.
બરાબર.
ત્રીજું, આધુનિક ભૌતિકશાસ્ત્રની અપૂર્ણતા. પેનરોઝ માને છે કે ચેતના અને ક્વોન્ટમ માપન સમસ્યા જેવા રહસ્યો ઉકેલવા માટે આપણને ભૌતિકશાસ્ત્રના નવા નિયમોની જરૂર પડશે. કદાચ ક્વોન્ટમ ગ્રેવિટીનો સિદ્ધાંત આમાં મદદરૂપ થાય. વિજ્ઞાન હજુ પૂરું નથી થયું.
સાચી વાત.
અને ચોથું, ચેતના અને બ્રહ્માંડનો સંબંધ. આપણી ચેતના ખાલી મગજની પેદાશ નથી, પણ બ્રહ્માંડના મૂળભૂત તંત્ર સાથે, કદાચ પેલી ઓઆર પ્રક્રિયા દ્વારા જોડાયેલી છે. આ આપણને આપણા અસ્તિત્વ વિશે એકદમ જુદો જ દ્રષ્ટિકોણ આપે છે.
આ બધા મુદ્દાઓ ખરેખર બહુ ગહન છે. જાણે આપણી ચેતના આપણને કોસ્મોસ સાથે જોડે છે. આ પુસ્તકમાંથી મળેલા વિચારોનો આપણા રોજિંદા જીવનમાં, વાસ્તવિક દુનિયામાં શું ઉપયોગ થઈ શકે?
મને લાગે છે કે સૌથી પહેલો ફાયદો તો એઆઈ વિશે વધુ સ્પષ્ટ રીતે વિચારવામાં થાય. આપણે સમજવું જોઈએ કે અત્યારે જે એઆઈ છે એ નબળું એઆઈ છે, એટલે કે ખાસ કાર્યો માટે બનાવેલા સાધનો. સ્ટ્રોંગ એઆઈ એટલે કે સભાન મશીનો એ હજુ બહુ દૂરની અને કદાચ અશક્ય વાત છે પેનરોઝના મતે. આ સમજ આપણને એઆઈની ક્ષમતાઓ અને મર્યાદાઓ વિશે વાસ્તવિક બનાવે છે.
હા, અને કદાચ એઆઈના નૈતિક પાસાઓ પર વિચારવા પણ પ્રેરે છે. જો મશીનમાં ચેતના ન આવી શકે તો એમના અધિકારો જેવા પ્રશ્નો ઊભા જ નથી થતા.
બરાબર. બીજો ફાયદો એ છે કે આપણે માનવીય ગુણોનું મૂલ્ય વધુ સારી રીતે સમજી શકીએ. જો સર્જનાત્મકતા, અંતસ્ફૂરણા, કરુણા અને સાચી સમજ જેવી વસ્તુઓ મશીનો ન કરી શકે તો એ આપણી સૌથી મોટી તાકાત છે. આપણે શિક્ષણમાં, કામમાં, સંબંધોમાં આ ગુણોને વધુ મહત્ત્વ આપવું જોઈએ.
એટલે કે ટેકનોલોજી વધે તેમ માનવતાનું મહત્ત્વ ઘટતું નથી પણ કદાચ વધે છે.
હા, એમ કહી શકાય. કલા, સાહિત્ય, ફિલોસોફી, મૂળભૂત વિજ્ઞાન, આ બધું જે આપણી સમજણને વિસ્તારે છે એ વધુ ને વધુ મહત્ત્વનું બનતું જાય છે.
અને ત્રીજું, કદાચ આપણી પોતાની ચેતના પ્રત્યે એક નવો દ્રષ્ટિકોણ કેળવવામાં મદદ મળે.
ચોક્કસ. આપણી જાગૃતિને ખાલી મગજનું સોફ્ટવેર કે કોઈ ભ્રમ સમજવાને બદલે એને બ્રહ્માંડ સાથે જોડાયેલી એક ગહન, રહસ્યમય ભૌતિક પ્રક્રિયા તરીકે જોવાથી હા, આપણા અસ્તિત્વના અર્થ વિશે પણ નવા વિચારો આવી શકે છે.
ખરેખર આ પુસ્તકે વિચારવા માટે ઘણું આપ્યું છે. આખી ચર્ચા પછી તમને વ્યક્તિગત રીતે કઈ વાત સૌથી વધુ પ્રભાવિત કરી ગઈ અથવા આશ્ચર્યજનક લાગી?
મારા માટે સૌથી વધુ અસરકારક વિચાર એ છે કે ચેતના જેવો આંતરિક વ્યક્તિલક્ષી અનુભવ સમજવા માટે આપણે કદાચ ભૌતિકશાસ્ત્રના ઊંડાણમાં ક્વોન્ટમ ગ્રેવિટી જેવા ક્ષેત્રોમાં જવું પડશે. એ વિચાર કે આપણું હવાપણું બ્રહ્માંડના મૂળભૂત નિયમો સાથે જોડાયેલું છે એ ખરેખર નમ્ર બનાવે છે. એ બતાવે છે કે વિજ્ઞાન પાસે હજુ કેટલા મોટા રહસ્યો ઉકેલવાના બાકી છે.
અને મને પેલી ગોડેલના પ્રમેયવાળી દલીલે બહુ વિચારતી કરી દીધી. ભલે વિવાદાસ્પદ હોય પણ એ ખ્યાલ કે માનવ મન ગાણિતિક સત્યને એવી રીતે પકડી શકે છે જે કડક નિયમોમાં બંધાયેલું કમ્પ્યુટર ન કરી શકે એ માનવ બુદ્ધિની અનોખી શક્તિ તરફ ઇશારો કરે છે. એ યાદ અપાવે છે કે સમજવું એ ખાલી માહિતી પ્રોસેસ કરવા કરતાં કંઈક ઘણું વધારે છે.
ચોક્કસ. સમ્રાટનું નવું મન ભલે થોડું જટિલ લાગે પણ એ આપણને એવા મૂળભૂત સવાલો પૂછવા પ્રેરે છે જે આપણા અસ્તિત્વના કેન્દ્રમાં છે. માણસ હોવું એટલે શું અને આ વિશાળ બ્રહ્માંડમાં આપણી ચેતનાનું સ્થાન શું છે?
તો શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર. આપણી આ જાગૃતિ, આ સમજ, આ અનુભવ કરવાની ક્ષમતા શું એ માત્ર આપણા મગજ નામના જૈવિક કમ્પ્યુટરની આડપેદાશ છે કે પછી જેમ પેનરોઝ સૂચવે છે તેમ તે બ્રહ્માંડના કોઈક ઊંડા, હજુ વણશોધાયેલા ભૌતિક રહસ્ય સાથે જોડાયેલી છે? વિચારવા જેવો પ્રશ્ન છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.